ट्रैक नंबर 70 अस्थि अस्तित्व विषय। मारी अस्थि छे हे, शू हूँ जुदा अस्तित्व वालो छू? अरे मने तो मारा अस्तित्व नी खबर ज नथी।
ओहो हो, तो समय न गुमावो, चालो मारा बेनश्री पासे अने ओळखी लो तमारा अस्तित्व ने।
સકળ કરણમાં
જળ છે, ચૈતન્ય છે, મૃદ છે, એનું અસ્તિત્વ હોય, એમાં જ્ઞાન હોય, આનંદ હોય, બધું જે અસ્તિત્વ હોય એમાં બધું છે. અસ્તિત્વ જ નથી, જે વસ્તુની હયાતી જ નથી, તો જ્ઞાન ને આનંદ શેમાં હોય? એ ગુણો છે બધા, જ્ઞાન આનંદ બધા. જે સત એટલે વસ્તુ એક છે, એક હયાતી છે, હું એક આત્મા છું, છું એટલે એક અસ્તિત્વ ગુણ, એક અસ્તિત્વ ચૈતન્ય રૂપી અસ્તિત્વ છે મારું. આ જળ છે મારું અસ્તિત્વ નથી, હું તો એક સત, સત સ્વરૂપ આનંદ સ્વરૂપ, એક આનંદ ગુણ છે. પણ સત એક વસ્તુ છે, એ વસ્તુનું મહત્વ છે. એ વસ્તુ છે, પેલા વસ્તુ છે તો કેવી છે? જ્ઞાન ને આનંદ થી ભરેલી છે. જ્ઞાન ને આનંદ છે તેમાં, સતમાં છે. સત હું એક આત્મા છું, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. આ જળ તે હું નથી, હું છું, હું એક અસ્તિત્વ સ્વરૂપ એક વસ્તુ છું. અસ્તિત્વમાં એક ગુણ નહીં લેવું, આખું આખું પદાર્થ એમાં આવી જાય છે. એક સતરૂપ વસ્તુ છે, આખો પદાર્થ આવી, અને એ પદાર્થ કેવો છે? એ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણોથી ભરેલો છે. અસ્તિત્વની મહિમા છે. એ પેલા એમ ગ્રહણ કરે કે હું એક અસ્તિત્વ ગુણ, મારી હયાતી છે, હું એક અસ્તિત્વ, એક સત સ્વરૂપ આત્મા છું. એ સત કેવું છે? એમાં બધા સતમાં બધું ભેગું, જ્ઞાન જ્ઞાન રૂપ મારું અસ્તિત્વ છે, આનંદ રૂપ અસ્તિત્વ છે, મારું અનંત ગુણ રૂપ અસ્તિત્વ છે. એક અસ્તિત્વ કેવું છે? મારું જ્ઞાન ને આનંદ થી ભરપૂર મારું અસ્તિત્વ છે. એમ ગુણ ને દ્રવ્ય બધું ભેગું એમાં આવી જાય છે. એક સત ને ગ્રહણ કરે એ તો એક વેદન છે, આનંદ છે, વેદન છે, એટલે ભાવથી ભરેલું છે. જ્ઞાનમાં જાણવાનો ગુણ છે, એ એનામાં ભાવથી ભરેલું છે કે અસ્તિત્વ છે, એક ટકનારી વસ્તુ છે. જે વસ્તુ ટકતી જ નથી, તો જે ટકનારી વસ્તુ જે અનાદિ અનંત શાશ્વત છે, જે શાશ્વત વસ્તુ જ નથી, તો જ્ઞાન ને આનંદ રહેશે શેમાં, તો વેદન થશે શેમાં. જે ટકી રહે છે વસ્તુ, તો એમાં જ્ઞાન ને આનંદ છે. ટકનારી વસ્તુ જ નથી, તો એમાં એ તો એમાં જ્ઞાન ને આનંદ શેમાં રહેશે. અહિયાંથી અસ્તિત્વ થી થાય છે. અગ્નિ તે અગ્નિ છે, પાણી તે પાણી છે, પણ એ અગ્નિ ને પાણી અલવામાં શીતળ ગુણ છે, એમાં ઉષ્ણ ગુણ છે. એના ગુણોથી એમ પકડાય છે કે આ ઉષ્ણ હોય તે અગ્નિ છે અને શીતળ તે પાણી છે. એમ આત્મા જ્ઞાન નાયક સ્વરૂપ, જે નાયક હોય, એ જેને નાયકનું અસ્તિત્વ ધરાયું તે આત્મા છે, અને જે જાણતું નથી જડ છે. એ ગુણથી પકડાય છે, પણ એનું અસ્તિત્વ છે તો પકડાય છે. અસ્તિત્વ વગર જે દ્રવ્ય જ નથી, જે ધ્રુવ જ નથી, ધ્રુવ વગર ગુણો છે મારે છે. ધ્રુવ પોતે વસ્તુ બધી અસ્તિત્વ અસ્તિત્વ ગુણ ને લઈને વસ્તુ હયાતી ધરાવે છે. અસ્તિત્વ નથી તો એ ગુણો રહેશે, ગુણો તેમાં રહેશે. મારું એક ચિંતન અસ્તિત્વ જ્ઞાન ગુણ નું અસ્તિત્વ છે, આનંદ નું અસ્તિત્વ છે. આનંદ અસ્તિત્વ થી ભરેલો, જ્ઞાન આનંદ એ બધું અસ્તિત્વ થી ભરેલું છે. એનું વેદન તો આનંદ ગુણ નું વેદન નહીં, આનંદ સ્વરૂપ જ્ઞાન નું જાણવા સ્વરૂપ. પણ એ વેદન અસ્તિત્વ વગર વેદન છે. સત પેલા વસ્તુ છે, ધ્રુવ એક વસ્તુ છે, એમાં ભાવ ભલે ન હોય પણ એ છે. હૈયાતી ટકનાર એનો ભાવ ઈ છે, હૈયાતી એનો ભાવ ઈ છે. હૈયાતી એને તો જાણવાનો આનંદ, એ વેદન પોતાને અનાદિથી દુઃખી થઈ રહ્યો છે, એટલે દુઃખથી છૂટવા માટે એ આનંદ ને એમ કે સુખ આત્માથી તરફ વળે છે. સુખ આત્માના છે, બહાર નથી, એટલે સુખ તરફ વળ્યો. પણ સુખ શેમાં રહેલું છે? સુખ વાળતું નથી, તો સુખ ક્યાં પદાર્થમાં રહેલું છે? એક આત્મા પદાર્થ છે જે હયાતી ધરાવે છે, એમાં સુખ રહેલું છે. સુખ હયાતી વગર સુખ છે મારે, હયાતી ભેગી થાય, હયાતી નો ભાવ છે. અસ્તિત્વ નો ભાવ હયાતી ધરાવે, શાશ્વત થયા. અનંત કાળ ગયો, અનંત જન્મ મરણો કર્યા, ગમે એ કર્યું, પણ એનું અસ્તિત્વ નાયક નું અસ્તિત્વ નાયક રૂપે જ રહ્યું છે. ગમે ત્યાં આ ક્ષેત્ર માર્યો, આ જળની સાથે રહ્યો, ગમે એવા અવસર પરિસા એવા, તો પણ એનું અસ્તિત્વ નાયક નું ચેતન નું અસ્તિત્વ ચેતન રૂપે ના છૂટતું નથી, નાશ નથી પામતું. નિગૃદ માર્યો, નરકમાં ગયો, ગમે ત્યાં ગયો, પણ એનું ગમે એવા દુઃખો પીડા, તો એનું અસ્તિત્વ ચૈતન્ય છે. અસ્તિત્વ હયાતી ધરાવે છે, એનું ભાવ અસ્તિત્વ હયાતી ધરે, પોતાની હયાતી નાયક ને નાયક રૂપ હયાતી છૂટતી જ નથી, નાશ પામતી નથી. એનું ભાવ હયાતી ધરાવે છે, હયાતી ધરાવનાર વસ્તુ છે, એને કોઈ નાશ પામાડી શકતું નથી. એ વિધ્રુવ શાશ્વત વસ્તુ છે, એનું ભાવ હયાતી ધરાવે. વેદનમાં એનું વેદન ઈ છે કે હૈયાતી ધરાવે, જ્ઞાન નું જાણવાનું વેદન, આનંદ નું આનંદ રૂપે, અને હૈયાતી ધરાવે ઈ જ એનું વેદન છે. હૈયાતી એ હૈયાતી છે, એમ પોતે નિર્ણય કરે કે હું એક વસ્તુ છું. ઈચ્છે એનું નિર્ણય થાય, ન હોય તો નિર્ણય છે નહીં. છે એને ગ્રહણ કરે કે નથી એને ગ્રહણ છે, એક વસ્તુ છે તો પણ એ ભાવથી ભરેલો છે. ધ્રુવ એની ખાલી ધ્રુવ નથી, નાયક ધ્રુવ. અસ્તિત્વ કયું? નાયક નું અસ્તિત્વ, આનંદ નું અસ્તિત્વ, બધા ગુણો સહિત નું અસ્તિત્વ છે. ગુણો એમાં ભેગા આવે છે. ખાલી અસ્તિત્વ નથી, અસ્તિત્વ ખાલી લુખું અસ્તિત્વ નથી. એ અસ્તિત્વ જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલું અસ્તિત્વ છે. હયાતી હયાતી છે ને, જ્ઞાન ની હયાતી, આનંદ ની હયાતી, બધી હયાતી એમાં ભેગી આવે છે. બધાના ભાવો એ હયાતી સમાઈ જાય છે. હયાતી એકલું હયાતી નથી, બધા ભાવો ભેગા આવી જાય. અનંત ગુણના ભાવ ભેગા આવે છે અસ્તિત્વ.
જે ગુણોમાં શુદ્ધતા થઈ ગઈ હોય એની જે શુદ્ધતા થાય એ અપેક્ષા છે. જે દ્રવ્ય જે ગુણો અનાદિ અનંત શુદ્ધ છે એની અપેક્ષા એમ નહીં લેવાની. જે ગુણોમાં અશુદ્ધતા થતી હોય એની અપેક્ષા લેવાની. સર્વગુણાસ્તિત્વમાં કેટલા ગુણો એવા છે કે જે અશુદ્ધ થતા નથી અનાદિ અનંત શુદ્ધ રહે છે, અને કેટલાક ગુણો એવા છે કે જેમાં અશુદ્ધતા થાય છે પણ એની કઈ ગણતરી નહીં. આમ કેટલાક ગણતરી હોય છે કે અસ્તિત્વ વસ્તુત્વ બધા શુદ્ધ છે, પણ એવા ઘણા શુદ્ધ હોય અને એવા ઘણામાં અશુદ્ધતા થાય કે કારણ કે બધા શબ્દો કઈ બધા ગુણોના શબ્દો કઈ શાસ્ત્રમાં આવું જેટલું અનંત દ્રવ્ય છે એટલા કઈ એના શબ્દો આવતા નથી. માટે જે ગુણોમાં અશુદ્ધતા થતી હોય એની શુદ્ધતા સમજી લેવાની. સર્વ ગુણાંશે પંદર દર્શન આપી જેનામાં નથી અશુદ્ધતા થતી એની અપેક્ષા એમાં નથી. કારણ કે દ્રવ આખું કઈ અશુદ્ધ થઈ ગયું નથી. અનાદિના દ્રવ્યમાં અનંતની શક્તિ ભરેલી છે. અનાદિથી જે અશુદ્ધતા થઈ છે એ કઈ આખું દ્રવ્ય અશુદ્ધ નથી થઈ ગયું. એટલે દ્રવ્યના બધા ગુણો કઈ અશુદ્ધ થઈ ગયા નથી, દ્રવ્યનો અમુક જ પ્રકાર અશુદ્ધ થયેલો છે. માટે જે જે ગુણોમાં અશુદ્ધતા થઈ હોય એની શુદ્ધતા એમ એક સમ્યક દર્શન થયું. એની સાથે સંબંધ રાખનારા જેટલા ગુણો હોય જે એવી રીતે અધૂરી રીતે પરિણમા હોય, કોઈ વિભાવ રૂપે પરિણમેલા હોય એવા જે હોય એ બધાની શુદ્ધતા એમ સમજી લેવા.
દ્રષ્ટિ સ્થિર જ ક્યાં થાય? પોતાનું અસ્તિત્વ જે શાશ્વત છે ત્યાં દ્રષ્ટિ. જ્ઞાન નું અસ્તિત્વ, જ્ઞાયક નું અસ્તિત્વ શાશ્વત છે. પર્યાય નું અસ્તિત્વ કઈ શાશ્વત નથી. વિભાવ પર્યાય વિભાવ જ્ઞાન કઈ અશુદ્ધ નથી જતું, પણ એની એનો ઉપયોગ ક્યાં. અશુદ્ધતા તો માત્ર એની વર્તમાન પર્યાયમાં છે. માટે દ્રષ્ટિ કરો ચૈતન્ય શાશ્વત અસ્તિત્વ.
નાયક ઉપર દ્રષ્ટિ દેવી તો વિભાવ છે. સૂક્ષ્મ ઉપયોગ પોતે વિનાયક શાશ્વત અસ્તિત્વ છે.
અસ્તિત્વ જે છે બુદ્ધિપૂર્વક વિચાર કરીને જ નિર્ણય કરી શકીએ કે આવો હું છું એમ આ મળી છું.
પહેલા બુદ્ધિપૂર્વક પણ એને અંતરમાંથી ગ્રહણ કરે, બુદ્ધિથી નિર્ણય કરે, પછી અંતરમાંથી જ્ઞાનને પર્યાય એ તરફ જઈને પોતે દ્રષ્ટિ એમાં પોતે અંતરમાં ઊંડી તીક્ષ્ણ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ થઈને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે. પેલા બુદ્ધિથી નિર્ણય તો બુદ્ધિથી કરે છે, પણ એને ગ્રહણ તો પોતે જ્ઞાનની પર્યાય અને ગ્રહણ કરી લે છે. ઊંડું જ્ઞાન ગુણ છે ને અસાધારણ, પણ એ જ્ઞાન એક ગુણ બીજાને જાણે એટલે જ્ઞાન એમ નહીં, સ્વતસ્થિત પોતે જ્ઞાયક જ છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું કે આ બધા જે પર્યાયો જે થાય વિકલ્પ ભાવ બધા તો પલટતા જાય છે, વિચારો જે આવે પલટતા, પણ એની અંદર જે શાશ્વત ટકનાર છે એ કોણ છે એ હું પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરું કે આ બધા પલટતા ભાવની અંદર શાશ્વત ટકનારો જે વિચારો આવે ને જાણનારો એમને ટકતો ભાવ ઉભો રહે છે કે આ વિચારો આવ્યા એને જાણનારું તત્વ એમને ટકતો ઉભો રહે છે, બીજા ભાવો પલટતા જાય. એ ટકનારો જે ભાવ જે જાણનારો કાયમનો જાણનારો છે એનું અસ્તિત્વ ગ્રહણ કરે, બાકી એની અધૂરી બહાર ઉપયોગ જાય એને લઈને તો પૂર્વ ભાવે અનંત ભાવો કરે ભાવોને ભૂલતો આવ્યો છે કે ગયે ભાવે ક્યાં, પણ આ ભાવનું છે એનું જ્ઞાન એટલું તો રહે છે કે આ ઈ ભાવ એકદમ એને કાયમ રહે છે કે આ ક્યાં ક્યાં પર્યાયો થયા નાનપણથી અત્યાર સુધીમાં અને ક્યાં ક્યાં વિચાર, ઈ બધાને જાણનારો ભાવ છે, એ જાણનારનું અસ્તિત્વ એ ટકતો ભાવ છે, એ ટકતો ભાવ એને ગ્રહણ, એ પોતાનું મૂળ અસ્તિત્વ એને ગ્રહણ કરે. ઈ અસ્તિત્વ પોતાનું એવું હોવું જોઈએ કે અસ્તિત્વ સ્વતસિદ્ધ એને કોઈ બનાવ્યું નથી, કે એ કાંઈ અધૂરું ન હોય, તો પૂરું હોય, પણ અધૂરાશ તો પોતાને વિભાવ પર્યાયમાં પોતે ગયો છે કર્મના નિમિત્તે, એટલે અધૂરી પર્યાય જે જ્ઞાનની બધી થઈ ગઈ છે, પણ મૂળ શક્તિમાં તો એ પૂર્ણ જ છે, શક્તિ તો એની પૂર્ણ છે, એ મૂળ શક્તિ જે એની છે જ્ઞાયક રૂપે અનાદિ અનંત એને ગ્રહણ કરો. મૂળ અસ્તિત્વ ટકતો ભાવ જે સદાને માટે ટકના, સ્વપ્નમાં આવે તો સ્વપ્નનો જાણનારો જુદો રહે છે, એ જાણનારો જે જુદો જ રહે છે એનું અસ્તિત્વ ગ્રહણ કરે એ ખરું, પણ એ ગ્રહણ કરવાને માટે એને એટલી તૈયારી એટલી અંદરથી નિરાળાપણ આવે કે આ હું નથી, હું તો આ ચૈતન્ય અસ્તિત્વ મારું જે તે હું, એમ વારંવાર એને ગ્રહણ કર્યા જ કરે કર્યા કરે તો એમાં એની દ્રષ્ટિ જામે અને કઈ એને શ્રદ્ધા આવે કે આ તે હું, એમાં દ્રષ્ટિ જામે એને ભીનતા થાય એનું જ્ઞાન થાય, પણ વારંવાર એની પાછળ પડે તો એ અસ્તિત્વ એનું ગ્રહણ થાય.
દ્રષ્ટિ થઈ ત્યાં કોઈ ભાવ વગર લખી શકે એ સ્વતઃ સિદ્ધ વસ્તુ કોઈ પદાર્થ વગર હું ટકનારો છું, જ્યાં એને દ્રવ ની પ્રતીક થાય છે વસ્તુ, પ્રતીક માં તો બધું બળ સાથે આપી દે, પ્રતીક તો એને દ્રવ જ છે, કોઈ પદાર્થના આશ્રયથી હું ટકું એવો તત્વ નથી, હું સ્વયં ટકનારો સ્વયં વસ્તુ જ છું, એવી પ્રતીક તો પેલી સમ્યક દર્શનમાં જ એને આવતી જાય, પણ પછી તો એને નિંદતા વધતી જાય, સ્વરૂપનું વેદન વધતું જાય છે, સહાનુભૂતિ વધતી જાય ને વચ્ચે સવિકલ્પ દશામાં તેને એને અંશે અંશે નાયકની ધારા નિંદતા શાંતિ વેદન એ બધું વધતું જાય છે. પોતાના અસ્તિત્વ હું સ્વયં ટકનારો હોય તો એને પ્રતીકમાં આવી જાય, પણ સ્વરૂપ તરફથી સ્વરૂપમાં જ રહું, બહાર ન જાય, સ્વરૂપમાં જ આનંદ, સ્વરૂપમાં જ શાંતિ, સ્વરૂપથી બહાર જવું એને મુશ્કેલ પડે એવી દશા એની વધતી જાય છે. અલ્પ અસ્થિરતાને લઈને જાય છે પણ એની ઉગ્રતા થતી જાય છે. વેદનાની ધારા દ્રવની પ્રતીકનું બળ વધતું જાય છે. મારે આત્માનું સ્વરૂપ પ્રગટ કરવું છે, મારે આત્માને ઓળખવું છે. સ્વાધ્યાય ખાતર સ્વાધ્યાય કે મનન ચિંતન એમ નહીં, પણ આનો મારે હેતુ શું? ધ્યેય એક ચૈતન તરફ, મારે ચૈતન સ્વભાવ પ્રગટ કરવો છે. એક શુભ ભાવ પૂરતું સ્વાધ્યાય મનન એમ નહીં, મારાનો હેતુ મારે ચૈતન કેમ પ્રાપ્ત થાય એવી ખટક હોવી જોઈએ. મારો સ્વભાવ કેમ ઓળખાય, મને ભેદ જ્ઞાન કેમ પ્રગટ થાય, મારો ચૈતન દ્રવ્યનું અસ્તિત્વ, હું ચૈતન છું એ કેમ મને ગ્રહણ થાય, એવી ખટક હોવી જોઈએ.
નાયક સ્વભાવ નું અસ્તિત્વ છે એમ કહેવા માંગે છે. અસ્તિત્વ તે રૂપે પરણી રહ્યું છે. પ્રતિભાસે ને પ્રતિભાસે સ્વભાવ રૂપે છે અનાદિ અનંત, જેમ છે તેમ છે અનંત સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ રૂપે પરણી રહ્યો છે એની એને મહિમા નથી આવતી. જ્ઞાન જ્ઞાન સ્વભાવ છે, મહિમા આવે તો પોતા તરફ વળી જાય, ખરી મહિમા આવે તો વળી જાય. જ્ઞાન જ્ઞાન સ્વભાવ રૂપે છે, જ્ઞાન જ્ઞાન છે, આ જળ છે, આ જ્ઞાન છે, એની મહિમા આવે તો પોતા તરફ વળી જાય.
સત પોતાને ત્રિકાળ જણાવી રહ્યું છે, ક્ષણિક નથી જણાવતું, એ કેવી રીતે કહેવું છે?
ક્ષણિક હોય એને વાસ્તવિક રૂપે સત કોને કહેવાય? જે સ્વતઃ સિદ્ધ રૂપે જે છે, જે અસ્તિત્વ ધરાવી રહ્યું છે, અનાદિ અનંત જે અસ્તિત્વ ધરાવી રહ્યું છે એનું નામ જ સત કહેવાય. સત પોતે પોતાને ત્રિકાળ જણાવી રહ્યો છે. સત છે તે સ્વયં સ્વતઃ સિદ્ધ અનાદિ અનંત છે. જે ક્ષણિક હોય એ તો એને પર્યાય હોય, કઈ ક્ષણિક હોય કે અનાદિ અનંત સત એને કહી ન શકાય. અનાદિ વાસ્તવિક સત એને કહેવાય કે જે ત્રિકાળ હોય તે જ ખરું સત છે. અનાદિ અનંત જે ત્રિકાળ ઘટનારું છે એ અનાદિ અનંત જે સત છે, સત પોતાને ત્રિકાળ જણાવી રહ્યો છે. સત ત્રિકાળ હોય એ સત પોતે પોતાને સત રૂપે ત્રિકાળ જણાવી રહ્યું છે. સત છે, સત એ માથે આવતું નથી, કોઈ એને અને તે સત્ય સત્ય જ્ઞાયક રૂપે સત છે એનો જેને ભરોસો આવે તો એ શાંતિ પ્રગટ થાય.
એને પોતાના વેદન ઉપરથી જ ખ્યાલમાં આવે છે ને કે આ આ આ જે વેદન છે કે જાણવું થાય છે, તો એ જાણવું ટકેલું છે અને એ ટકેલું છે એ એક કાયમી ચીજની પરિસ્થિતિ છે એમ એના ઉપરથી જે પોતે
સતને નક્કી કરે છે પોતે કે આ જે સત છે, આ જે જ્ઞાન છે એ પોતે ત્રિકાળ સત છે. ત્રિકાળ સતનો આ જ્ઞાન સ્વભાવ છે. એમાંથી આવતી આ પરિણતિ છે, ત્રિકાળ સત્માંથી પરણી આ જ્ઞાનની પરિણતિ છે, પોતે નક્કી કરે છે. પોતાનું જે સ્વયં અસ્તિત્વ અનંત શક્તિથી ભરેલું છે, એ સત અનંત શક્તિથી ભરેલું છે, જેમાં અનંતતા ભરેલી છે, એ જ્ઞાન સ્વભાવ એમાં એનો છે એમ પોતે નક્કી કરે, એની પ્રતીત કરે તો એમાં ત્રિ શક્તિ છે. જ્ઞાન સ્વભાવનું જે અસ્તિત્વ તે જ હું છું એવી પરિણતિ પ્રગટ કરીને એમાં રચતા કરીને એમાં ભિન્નતા કરે તો એમાંથી એને સ્વામી તો પ્રગટ થાય છે.
પણ તારામાં નથી તો એમ કહેવાનું એની પાછળ પ્રયોજન શું?
એનું તો બે સ્વભાવ, એક નાયક સ્વભાવ વિભાવ અને જ્ઞાન સ્વભાવ, બે ખ્યાલમાં એક નાયક તે એમ કહેવાનું પ્રયોજન એમ છે કે તે ક્ષણિકમાં નહીં રોકાતો, તે શાશ્વત છે એને ક્ષણ કરે. આ બધી પર્યાયો છે એ ક્ષણે ક્ષણે પલટનારી છે, એનું તો જ્ઞાન કરે એમાં અટકતો નહીં એમ કહેવું છે. કે આ જે સાધક દશાની પર્યાય છે એટલા પૂરતું તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ અનાદ્યાન સત નાયક જે અનાદ્યાન છે તે છું, એમાં એ ક્ષણિકમાં તો નહીં અટકતો પણ મૂળ સ્વભાવ છે એને ગ્રહણ કર, એને નહીં અટકવા, મૂળ વસ્તુ ગ્રહણ કરાવવા માટે ગ્રહ દ્રષ્ટિ માટે એનો પ્રયોગ છે. ગ્રહ દ્રષ્ટિને પ્રગટ કરીને આ બધું જ્ઞાન છે, એ પર્યાય નથી એટલે એમાં સાધક દશા નથી પ્રગટ થઈ. એમને સાધક દશા પ્રગટે છે, બધી પર્યાયો થાય છે સાધક દશાની પર્યાયો, પણ એટલા પૂરતું તો નથી, કેમ કે મૂળ વસ્તુ છે એને ગ્રહણ કરે, પર્યાયમાં નહીં રોકાતા, મૂળ ગ્રહ ઉપર દ્રષ્ટિ કરે એમ કહે છે. પર્યાય વચ્ચે આવે છે એનું જ્ઞાન કરે, પણ સ્વાનુભૂતિ પ્રગટ થાય એ પણ પર્યાય છે, બધી પર્યાય છે. એ વેદનની પર્યાય પણ પર્યાય છે, પણ તું દ્રય ઉપર દ્રષ્ટિ કરે એમાં બુદ્ધિ વચ્ચે શુદ્ધ પર્યાયો તો થાય એ વેદનમાં, પણ દ્રષ્ટિ પણ દ્રય ઉપર રાખે, દ્રષ્ટિ પ્રગટ કરવા માટેનું પ્રયત્ન.
એક સોનું પીળ એટલું સોનું નહીં, પણ સોનામાં બીજા ઘણા ગુણ છે, એવું સોનાનું આખું અસ્તિત્વ તે સોનું છે, એમાં આખું જ્ઞાન નાયક થી આખું અનંત ગુણ થી ભરેલું એક દ્રવ્ય તે હું છે. એ જ્ઞાન કહીને ગુરુદેવ ને આચાર્ય દેવ ને જ્ઞાન કહીને જ્ઞાયક કેવો છે, જ્ઞાન ગુણ અસાધારણ છે એટલે જ્ઞાન દ્વારા ઓળખાવે છે કે જે જ્ઞાન તે હું, જ્ઞાન તે તું છો એમ ઓળખાવે છે, લક્ષણ થી લક્ષ ઓળખાવે છે. આચાર્ય દેવ અને ગુરુદેવ ને એમ જ કેવું છે કે જ્ઞાન તે તું એટલે કે જ્ઞાયક તે તું એમ કહેવા માંગે છે. કેવાનો ભાવ છે કે
જ્ઞાયક તે હું,
જ્ઞાયક તે તું છો એમ કહેવા માંગે જ્ઞાન કહીને, કારણ જ્ઞાન બધાને ઓળખી શકાય છે, જ્ઞાન અસાધારણ ગુણ છે જે લક્ષણ દ્વારા લક્ષને ઓળખાવે છે. ગુરુદેવ એમ કહેતા હતા ને બધું એમ શાસ્ત્રોમાં પણ બધે ગુરુદેવ શાસ્ત્રોના રહસ્ય ગુરુદેવે જ ખોલ્યા છે, એ જ્ઞાન કે ને જ્ઞાયક કહેવા માંગતા હતા. સરસ વાત આવી,
જ્ઞાન કહીને જ્ઞાયક જ ગુરુદેવ પણ દર્શન.
હા, ગુરુદેવ જ્ઞાન કે ને જ્ઞાયક કહેતા હતા. જેટલો જ્ઞાન માત્ર તે તું એમાં સદા રુચિકર, એમાં સંતુષ્ટ થા, એમાં તૃપ્તિ કર, જેટલો જ્ઞાન માત્ર આત્મા તેટલો તું, જેટલો પરમાત્મા સ્વરૂપ જ્ઞાન માત્ર આત્મા તેટલો તું, જ્ઞાન માત્ર કહીને નાયક તે તું એમ કહેવા માંગે
છે.
એટલો સત્ય પરમાત્મા જેટલું જ્ઞાન તેટલું એમાં તૃપ્તિ કરે એમાં
સંતોષ,
એનાથી બનતું તૃપ્ત તુજને સુખ કરવો સંતોષ. અને ગુરુદેવ પણ એમ જ કહેતા જ્ઞાન તે તું ને એટલે જ્ઞાયક તે તું છે. જ્ઞાન માત્ર માં આચાર્ય દેવ કે છે બધું આવી એમાં તૃપ્તિ કર, એમાં સંતોષ કર, તને સુખ એ જ્ઞાન માત્ર કે જ્ઞાયક કે છે, એમાં અનંત ગુણ ભર્યા છે, એમાં અનંત આનંદ ભર્યો, એમાં બધું એમાં ભર્યું છે. માટે જે અસાધારણ આત્માનો એવો જ્ઞાન ગુણ તને જે લક્ષણ ઓળખાય છે, એ લક્ષણ દ્વારા લક્ષને ઓળખી લે, બસ એમાં જ બધું ભર્યું છે.
છો પ્રભુ નિત્ય છો, અતીત કાળે વર્તમાને અનાગતે હું નિત્ય છો.
આપ જે અસ્તિત્વનું ગ્રહણ કહો છો, પોતાના અસ્તિત્વનું ગ્રહણ અને વિકાસ નાયકની દ્રષ્ટિ કરી, બંને એક જ બાબત છે?
બે એક જ બાબત છે. એક નાયકમાં ત્રિકાળ આવી ગયો, જે વર્તમાન જેનું અસ્તિત્વ નાયક રૂપે છે તે ત્રિકાળ એનું અસ્તિત્વ છે. જો વર્તમાન જે સત રૂપે અખંડ નાયક છે તો ત્રિકાળ અખંડ નાયક જ છે. એ દ્રષ્ટિ તો પોતે અંતરમાંથી જાગે તો થાય, એ દ્રષ્ટિ માત્ર વિકલ્પે તો ભાવના કરે, લગ્નિ લગાડે. અંતરથી જેને લાગી હોય એની દ્રષ્ટિ અંતરમાં જાય, કે અંતરમાં જેને લગ્ની લાગે, કે જે બાહ્ય દ્રષ્ટિને બહારની તન્મયતાથી જે થાકી ગયો છે, જેને અંતરમાં ક્યાંય એને જ્યાં ચેન નથી પડતો, બહાર દ્રષ્ટિને બહાર ઉપયોગ બહારની આકુળતાથી જેને થાક લાગ્યો છે, અને અંતરમાં કંઈક છે, અંતરના અસ્તિત્વની જેને મહિમા લાગે છે, અંતરમાં જ બધું છે એવી જેને અંતરથી મહિમા લાગે, તો એની દ્રષ્ટિ ફરી જાય છે, તો એ પોતે ચૈતન્ય ગ્રહણ કરી લે છે. પોતાને જેને લાગે એ ગ્રહણ કર્યા વગર રહેતો નથી, નહીંતર તો એ ઉપર ઉપરથી આવે તો વિચાર કર્યા કરે. બાકી દ્રષ્ટિ પલટવા માટે અંતરમાંથી લગ્ની લાગે તો દ્રષ્ટિ પલટાય છે. પોતાને જાણવું બંધ કરો એમ નહીં, એ ક્ષણવાર વિભાવમાંથી તન્મયતા છોડી અને એનું ભેદન કરતો સ્વજન હશે. જાણવા તરફ નહીં, પોતે પર તરફ ઉપયોગ, જે રાગ ને વિકલ્પ સાથેની એકત્વ બુદ્ધિ તોડી અને સ્વમાં જા તો સ્વનું વેદન થશે. જાણવાનો તો ઉપયોગ પલટાય છે, અંદર જાણવાનો જે સ્વભાવ છે એનો નાશ થતો નથી, જાણવાનો સ્વભાવનો નાશ થતો નથી. રાગ સાથેની એકત્વ બુદ્ધિ છે અને ક્ષણવાર તોડી નાખ, ક્ષણવાર એટલે અંદરમાંથી એવી પ્રજ્ઞા છીણી વળે, એનો એવું ભેદજ્ઞાન કર તો સ્વની સ્વાનુભૂતિ તો એ ક્ષણવાર પ્રજ્ઞા. સ્વભાવને વિભાવમાં એવી તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી વળે પોતે પોતાના સ્વસ્વનું થઈ જાય તો સ્વનું વેદન થશે. એનો રાગ તોડવાનો છે, એની એકત્વ બુદ્ધિ તોડવાની છે. જાણવું એ તો જાણવું તો અનંત, પોતે અનેક જાતના વિકલ્પ આવી ગયા તો એ જે અંદર પ્રત્યે વિજ્ઞાન જે જાણવાનો સ્વભાવ એનો નાશ થતો નથી, એ નાથ નાશ થતો નથી, રાગ ચૂકી જાય છે. પણ એ પ્રસિદ્ધિમાં લાવવો એ પોતે પુરુષાર્થ કરે તો થાય. જ્ઞાન પ્રસિદ્ધ લક્ષણ છે, એ લક્ષણ દ્વારા લક્ષને ઓળખે, દ્રવ્યને ઓળખે, એના એની પ્રતીત કરે, એમાં લીનતા કરે, એમ જ્ઞાન યથાર્થ કરે તો પ્રસિદ્ધિમાં આવે. પોતે પુરુષાર્થ કરીને કેવી રીતે પ્રસિદ્ધ થાય? પ્રસિદ્ધ જ છે, એનું લક્ષણ તો પ્રસિદ્ધ જ છે, પણ એ પ્રસિદ્ધિમાં લાવવો એ પોતાના હાથની વાત છે. શાસ્ત્રો
આપનું માર્ગદર્શન થઈ
શાસ્ત્ર ગુરુદેવે તો ઘણો માર્ગ બતાવ્યો છે પુરુષાર્થ કરવાનો પોતાને રીતે. ગુરુદેવે સ્પષ્ટ કરીને એકદમ સૂક્ષ્મપણે જેવો હતો એવો માર્ગ ચોખ્ખો બતાવી દીધો છે, કે બહાર ક્યાંય રોકાતો નહીં, અંદર એ જ્ઞાન લક્ષણ આત્મા જ્ઞાયક છે એને જ ઓળખી દે, જ્ઞાન દ્વારા આખા જ્ઞાયકને ઓળખી દે. પણ એ કરવાનું પોતાને છે, એટલું અંતરમાંથી ન્યારું થાય, બધા વિભાવોથી છૂટો પડીને અંદર જ્ઞાયક લક્ષણને એકદમ એનું લક્ષણ દ્વારા પ્રતિક દ્રઢ કરે, કે આ જ્ઞાયક તે જ હું, એ જ્ઞાયકને ગ્રહણ કરે, જ્ઞાયકમાં લીનતા કરે તો જ્ઞાયક પ્રસિદ્ધ થાય. પરિણતિ બહાર દોડે ને જ્ઞાયક પ્રસિદ્ધ કેવી રીતે થાય? પરિણતિને અંદર ઓળખીને વાળવી,
કે આ જ્ઞાયક છે, જ્ઞાયક તરફ પરિણતિને વાળે તો જ્ઞાયક પ્રસિદ્ધ થાય. પરિણતિની દોડ બધી બહાર થઈ રહી છે, અંતર તરફ પરિણતિ જતી નથી તો જ્ઞાયક પ્રસિદ્ધ કેવી રીતે થાય? પોતે પ્રસિદ્ધિમાં બધો વિભાવ લાવ્યા કરે છે, બધા વિભાવ ને રાગ ને દ્વેષ સંકલ્પ ને વિકલ્પ એની પ્રસિદ્ધિ પોતે કરે છે. નાયકની પ્રસિદ્ધિ અંદર પોતામાં જાય તો એ પોતાની પ્રસિદ્ધ થાય, તો પ્રસિદ્ધ જ છે. બીજો નથી કે પોતે છુપો રે, પોતે જ છે. પોતે પોતાને ભૂલી ગયો એક આશ્ચર્યની વાત છે. પોતે પોતાને ભૂલી જાય કેવી આશ્ચર્યની વાત છે. મોટું અંધેર થઈ ગયું કે બહાર બીજાને ભૂલી જુદો, પોતાને પોતે ભૂલી ગયો એ તો એક કેવું આશ્ચર્ય અંધેર છે. શ્રેષ્ઠ અનુપમ એવો પોતે, એને પોતે ભૂલી ગયો, મોટી ભૂલ. ભગવાનને ગ્રહણ કરતો નથી અને આ વિભાવને જોયા કરે છે, વિભાવને ગ્રહણ કરે છે. વિભાવ વાળું થઈ ગયું, રાગી ને દ્વેષી ને આ બધું સંકલ્પ વિકલ્પ વાળું થઈ ગયો એવી માન્યતા થઈ રહી છે. એનાથી છૂટો, હું તો જુદો છું, હું મારું સ્વઘર જુદો, હું સ્વતઃ તત્વ જુદો છું એ ભૂલી ગયો ભગવાનને. તો આનંદ કાળ ગયો એમાં, નિજ નયન ની આળસ રે, નિરખા નહીં હરીને જવી. પોતે છે પોતાના નયન ની આળસ, પોતે આંખ ખોલીને જોતો નથી, ભગવાનને નિરખતો નથી, એમાં આનંદ કાળ વયો ગયો. પોતે સૂતો છે, જાગતો નથી. ગુરુદેવે જગાડવા માટે બધા મંત્ર પડકાર કરીને જગાડતા હતા, એ જાગવું પોતાના હાથની વાત છે. તું પરમાત્મા, તું ભગવાન, તું જાગ. પરમાત્મા છો, ગુરુદેવ બોલે છે વર્તે લોકનાથ પરમાત્મા વિકરાળ સર્વજ્ઞ દેવની ધ્વનિમાં આવ્યું છે કે તું પરમાત્મા છો. સોઇન્દ્રની સમુસરણમાં, સોઇન્દ્રની ઉપસ્થિતિના સમુસરણમાં, લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાને કહ્યું છે કે તું પરમાત્મા છો. ભગવાન તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દેવું, એમ તું પરમાત્મા છો એમ નક્કી કર્યા વગર આ પરમાત્મા ભગવાન ઈતને નક્કી નહીં થાય. નિશ્ચય નક્કી કર્યા વગર વ્યવહાર નક્કી થશે નહીં. ગુરુદેવ પડકારથી બોલે છે.
ઓમ ધ્વનિ જણે વર્ષી ગયું.